શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, શ્રી પર્યુષણ મહાપર્વ, સંવત 2053, પ્રવચન ક્રમાંક 2, તારીખ 31/8/97, વિષય અપૂર્વ અવસર, ગાથા નંબર 456, નિર્ગ્રંથ પદનું ભાવચારિત્ર, સ્વાધ્યાયકાર આત્માર્થી શ્રી વસંતભાઈ ખોખાણી.
મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજેતરવાત્મજમ રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ.
પર્યુષણ પર્વની આ આરાધનામાં શ્રીમદ રાજચંદ્રજી પ્રણીત અપૂર્વ અવસરના પદની વિચારણા ચાલે છે. અનંતના પરિભ્રમણમાં, ચારે ગતિના રખડપાટમાં જીવ અનેક યોનિમાં ગયો, વિભિન્ન ગતિમાં ગયો, જુદી જુદી દિશાઓમાં ભૂલ્યો, ભટક્યો, આથડ્યો, રઝળ્યો અને બધી જ જગ્યાએ દુઃખને જ પામ્યો. આટલા સંસારના પરિભ્રમણમાં એને ક્યાંય સુખની અનુભૂતિ ન થઈ. ભીષણ નરક ગતિ, નિકૃષ્ટ તેને જ ગતિ અને માનવ ગતિની અંદર પણ આ જીવને સુખની છાયા ન મળી. પરમ કૃપાળુ દેવ કહે છે કે પ્રાય સંસારમાં પરિભ્રમણ કરતા જીવને શાતા કરતા અશાતાનો જ ઉદય વેદાતો હોય છે. ક્યારેક એને શાતા લાગે છે, પરંતુ અંતરદાહ તો બળ્યા જ કરતો હોય છે. સંસાર એકાંતે ત્રિવિધ તાપથી બળતો છે. સંસારનું સ્વરૂપ આધિ, વ્યાધિ અને ઉપાધિનું છે. એનું પરિણામ તાપ, સંતાપ અને ઉતાપ છે. સંસારમાંથી સુખની પ્રાપ્તિ સંભવી ન શકે. મૃગજળ જેવું સુખ આવે, ભ્રાંતિગતપણે જીવ એને સુખ માની લે, પરંતુ તે સુખ અનિત્ય, તે સુખ વિનાશી અને તે સુખ સમય સમયે એવું પલટાતું હોય કે એની પાછળ દુઃખની છાયા છે. જેમ કાયાની પાછળ છાયા હોય, અંધકારની છાયા હોય, એમ સંસારના પ્રત્યેક સુખની પાછળ દુઃખની છાયા છે. એ છાયાથી રહિત કોઈ સુખનો પ્રકાર સંસારમાં નથી. એટલે જ્ઞાનીનો જ્યારે આ જીવાત્મા આ દુઃખની અનુભૂતિ કરતો 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 એને અવ્યક્તપણે એ દુઃખમાંથી મુક્ત કરવાનો જ્યારે વિચારણા ઉદ્ભવે છે, એમાંથી એ પ્રગતિ કરતો કરતો, આત્મવિકાસની પ્રગતિ કરતો કરતો આ જીવ, જ્ઞાનીઓ કહે છે કે વ્યવહાર રાશિમાં આવ્યો, આવીને એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, ફરી માનવ ગતિ, ફરી તિરંજ ગતિ, ફરી નારકી ગતિ, ફરી દેવગતિ, આવી રીતે એના શુભાશુભ ભાવો અને શુભાશુભ ભાવોના ચડ ઉત્તર પ્રમાણની અંદર એની ક્યારેક ઉપર ગયો, ક્યારેક નીચે આવ્યો, ક્યારેક અહીંયા ગયો, ક્યારેક ત્યાં ગયો. ક્યાંય એને સુખ પ્રાપ્તિ નહીં, પણ એમાંથી છૂટવા માટેનો એક અંતરની અભિલાષા જાગી ગઈ. કોઈ આત્માના પ્રદેશો જાગૃત થયા અને જાગૃત થતા આત્માના ગુણો, સુખનો સ્વભાવ એ આત્માનો સ્વભાવ છે, આનંદ એ આત્માનો સ્વભાવ છે, જ્ઞાન અને દર્શન એ આત્માના ગુણ છે, શરીરના ગુણ નથી. શરીરમાં જ્ઞાન ન હોય, શરીરમાં દર્શન ન હોય. ખૂબ સમજીએ, ખૂબ વિચારીએ, આખો આ વિષય છે, આ લૌકિક વિષય નથી. લૌકિક શિક્ષણ અહીંયા કામ નહીં આવે. યુનિવર્સિટીનું, હાર્વર્ડ વિદ્યાપીઠનું, દુનિયાની કેમ્બ્રિજમાં ભણશો, આ વસ્તુ નહીં મળે, ક્યાંય નહીં મળે. લાખો રૂપિયાનો ખર્ચ કરતા પણ આ વસ્તુની જાણકારી, જે વસ્તુ સત્ય છે, આ સત્યનું શિક્ષણ નથી. આજે આપણે વિમુખ થઈ ગયા છે. ભૌતિક પદાર્થનું જ્ઞાન છે, આમ સુખ આપે, આમ સુખ આપે, આમ સુખ આપે, પણ સરવાળો દુઃખ જ છે. ત્યારે આ આત્મા છે અને આ આત્માના ગુણ છે. જ્ઞાન ગુણ એ આત્માનો છે, દર્શન ગુણ એ આત્માનો છે, સુખ ગુણ એ આત્માનો છે, પદાર્થનો નથી. પદાર્થનો હોય તો બધાને સમાન અનુભૂતિ થવી જોઈએ, થતી નથી. એકને એક પદાર્થ એકને દુઃખકારી લાગે છે, એકને સુખકારી લાગે છે, કારણ પદાર્થમાં સુખ નથી. એ સુખનો ભોગતા જે છે તે આત્મા છે. તેની અવસ્થા અનુસાર, તેની સમજણ અનુસાર, તેના સંસ્કાર અનુસાર, તેના જે કંઈ ગુણ છે તેની જાગૃતિ અનુસાર, તેના ક્ષયોપસ અનુસાર જીવને સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે. પદાર્થના ભોગ અને ઉપભોગથી થતી નથી. આવી ભૂમિકામાં પહોંચેલો જીવ જ્યારે ખૂબ વિચારની પરિપાટી ઉપર ચડે અને વિચારની પરિપાટી ઉપર ચડતા 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 એને જ્યારે આ જડ અને ચેતન, આ આત્મા અને દેહ એની ભિન્નતાનું સ્પષ્ટ ભાન થાય, જેને જૈન દર્શનમાં કહ્યું છે ભેદ જ્ઞાન, સમ્યક દર્શન પ્રાપ્તિ થાય. જીવ પહેલા ગુણસ્થાનકમાંથી ચોથા ગુણસ્થાનકમાં આવીને ઉભો રહે અને જેવું ચોથા ગુણસ્થાનકમાં આવે તે પોતાના અસ્તિત્વનો બોધ થાય, પોતાના આત્મ સ્વરૂપનો બોધ થાય અને પોતાના આત્મ સ્વરૂપનો બોધ થાય એટલે એ જીવને એની પ્રતીતિ વર્તે છે આત્માની.
જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. કહ્યું અંતે દર્શન તે હને રે, જેનું બીજું નામ સમકીત મૂળ માર્ગ, સાંભળો જીનનો રે.
જીનેશ્વર ભગવંતોએ આને જ દર્શન કીધું છે કે જે જ્ઞાને કરીને જાણ્યું કે દેહને આત્મા ભિન્ન છે તેની પ્રતીતિ વર્તે, આ જે સ્થિતિ છે ચોથા ગુણસ્થાનકની, ભેદ જ્ઞાન, મારું અસ્તિત્વ છે શરીરથી પર, શરીરથી ભિન્ન, દેહમાં હોવા છતાં દેહથી ભિન્ન, દેહમાં સ્થિત છતાં દેહથી ભિન્ન, આવો જેને ભિન્નપણું પ્રતીતિમાં આવી ગયું છે એવો જીવ, હવે એને દેહના અને કર્મના આવરણો દૂર કરવા છે, હવે એને મુક્ત થવું છે અને મુક્ત થવા માટે પોતાનું સિદ્ધ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ એ પ્રાપ્ત કરવા માટે પોતાનો શુદ્ધ સ્વભાવ, પોતાના બધા જ ગુણોનું દર્શન અને પોતાના સિદ્ધપદમાં સ્થિતિ થવા માટે આ જીવ એક જબરજસ્ત અભિલાષા સેવે છે કે અનંતકાળ સુધી તો મેં આ પ્રકારનું પૂર્વાનું પૂર્વ પ્રાપ્ત કર્યું, હવે મારે મને જે આજે આત્માની પ્રતીતિ થઈ છે આ કોઈ મારું આત્મતત્વ અપૂર્વ છે, આજ સુધી ક્યારેય જાણ્યું નહોતું, એ આત્મપદની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવી છે, આવું જીવમાં લક્ષ્ય બંધાય છે. સમકિત જીવ, સમ્યક દર્શનવાળા જીવની અંદર પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિનું લક્ષ્ય બંધાય છે અને જ્યારે આ લક્ષ્ય બંધાય છે ત્યારે એને માર્ગ શોધે છે કે આવો કોઈ માર્ગ ખરો તો પૂર્વે થયેલા અનંતા મહાપુરુષો કોણ મુક્ત થયું છે, મારે આ પદ પ્રાપ્ત થવું છે તો આવો કોઈ જગતમાં દાખલો ખરો, આ દાખલો કોઈ છે તો કે હા અનંતા સિદ્ધો થયા છે, અનંતા કેવડી થયા છે, આ લોકોએ પોતાના કર્મથી અષ્ટકર્મથી બંધનથી મુક્તિ મેળવી છે, આવા મહત્પુરુષનો પંથ ખરો, અને આ ભાવના જાગે છે કે હા એ તો નિર્ગ્રંથનો પંથ છે ભાઈ, સિદ્ધ પદ પ્રાપ્ત કરવું હશે તો નિર્ગ્રંથ પદની આરાધના વિના સિદ્ધ પદની પ્રાપ્તિ થશે નહીં, થઈ શકે નહીં. આવું માર્ગનું સ્વરૂપ છે, માત્ર જાણકારી કામ આવે એમ નથી. પરમ કૃપાળુ દેવે એક પત્રમાં લખ્યું છે કે કેવળ જેને કહીએ જાણકારી એ એક કંઈ કલ્યાણકારી જીવોને થાય એમ નથી, એની સાથે સિદ્ધાંત જ્ઞાન જોઈએ. ઘણાને સુધારસની પ્રાપ્તિ થાય ને, ઘણાને આની થાય ને, આવું થાય ને, તેવું થાય ને, આ બધા જ પગથિયા છે ભાઈ. એની મર્યાદા સમજીએ, અપેક્ષા એ સમજીએ, જીવની અપેક્ષા એ કોઈ વસ્તુનું મહત્વ અધિકાધિક કે ન્યૂનાધિક હોઈ શકે છે, પ્રત્યેકની શ્રેણી જુદી છે, ભૂમિકા જુદી છે, પરંતુ એ કોઈ એકાંતિક નિર્ણય ન લેવાય કે આના વિના ન થાય. એવો જીવ નિર્ગ્રંથ પદ વિના બીજો કોઈ આરોવારો નથી. શ્રીમદ રાજચંદ્રજીના જીવનની અંદર આ લગ્ની લાગી છે. સંકેત ધારણ કરેલો જીવ આ સંસારમાં આવે છે, પૂર્વભવનું એને વેદન છે, પૂર્વભવે જે કંઈ સંકેત પ્રાપ્ત થયું છે. 7 વર્ષની ઉંમરે જાતિસ્મરણ જ્ઞાનમાં એ જ્ઞાન ફરીથી જાગૃત થાય છે અને એને પૂર્ણપદ ભગવાન મહાવીર સાથેનું અનુસંધાન થાય છે કે ઓહો, પૂર્ણ પુરુષના સમીપમાં હતા ને રખડી મર્યા પ્રમાદના કારણે, તો હવે આ બધું અંતર કાપી નાખવું છે, ભગવાનની સાથેનો વિરહ પડી ગયો છે અને અંતરને કાપી નાખવું છે. જીવનમાં પુરુષાર્થ ઉપડે છે અને એ પુરુષાર્થ ઉપડે છે એટલે જબરજસ્ત ભાવના સ્ફુરે છે, એક એવી ઝંખના જાગે છે જીવનમાં, અપૂર્વ ઝંખના જેને આપણે કહીએ, એ અપૂર્વ અવસરની પ્રાપ્તિનું કાવ્ય છે કે સાચો મુમુક્ષુ, સાચો આત્માર્થી, જેને ખરેખર સમ્યક દર્શન થયું હોય, બોલવામાં નહીં, જેને ખરેખર સમ્યક દર્શન થયું હોય એની ઝંખના શું હોય, એની ઝંખના ત્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. જો એ કાંઈ આરંભ સમારંભના પથારા કરવાનો બેસે ત્યારે, એ લક્ષણ નથી જ્ઞાનીનું, સમ્યક દર્શિત જીવનું. એને જ્ઞાન થયું હોય તો, જ્ઞાન થયું હોય એ અસંગતા તરફ એનું પ્રયાણ હોય, આ વિતરાગ માર્ગ છે. પૂર્ણતા તરફ એનું પ્રયાણ હોય, પાછા વળવા તરફ એનું પ્રયાણ ન હોય. આ નિશાનીઓ છે બધી પરમ કૃપાળુ દેવે અપૂર્વ અવસરના કાવ્યમાં આપી છે કે જેનામાં આ પ્રકારના દર્શનની વિશુદ્ધિ પ્રગટી ગઈ છે, અને કાં તો નામનું દર્શન થયું હશે એવું પણ કૃપાળુ દેવી એક જગ્યાએ સમજાયું સરસ રીતે કે નામનું દર્શન હોય, એમાં બીજું કાંઈ ન હોય, અનેક પ્રકારના કષાયોની પ્રકૃતિ ચાલુ જોઈ, એનો માન, એનો લોભ, આ બધું ચાલુ જોઈ, એમાં સમ્યક દર્શનની કોઈ કિંમત નથી. વિશુદ્ધિ દર્શન વિશુદ્ધિ, એવો જીવ નિર્ગ્રંથ પદની ભાવના ગાથા 1, 2 અને 3 એમાં આપણે કાલે જોયું કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. જો નિર્ગ્રંથ થવાની ઉત્કૃષ્ટ ભાવના આ સમ્યક દર્શનની વિશુદ્ધિનું પહેલું લક્ષણ છે. આ ઝંખના જો જાગે નહીં તો સમ્યક દર્શન નથી. હજી એ જીવ દર્શનના નામે ભ્રાંતિમાં છે. અજ્ઞાનના નામે ભ્રાંતિમાં રહેવું સારું, પણ જ્ઞાનના નામે ભ્રાંતિ ઘણી ખતરનાક, એમાંથી ન છૂટાય. એટલે અહીંયા પહેલા પદની અંદર, પહેલી બીજી ત્રીજી ગાથાની અંદર, ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે જોયું કે નિર્ગ્રંથ થવું છે, અને નિર્ગ્રંથ થવું છે તો બાહ્યાંતર નિર્ગ્રંથ થવું છે, બાહ્યથી નહીં અંતરથી પણ થઈ જવું છે. હવે એની વાત કરી, 14 પ્રકારના પરિગ્રહ છોડવા છે, બહારના તો 9 પ્રકારના છોડવા છે, પણ અભ્યંતર 14 પ્રકારના પરિગ્રહ, ગ્રંથિ જેની છેદાઈ જાય, બાહ્ય અને અંદર બંને. પરમ કૃપાળુ દેવ કે છે ગ્રંથિનું સ્વરૂપ 2 છે, બાહ્ય અને અંતર બંને ગ્રંથિનું સ્વરૂપ છે, એનું નામ નિર્ગ્રંથ. સાચો સદગુરુ એ જ કે જેની ગ્રંથિ છૂટી છે, જેની ગ્રંથિ બંધાતી જાય એ ગુરુપણાનું લક્ષણ નથી, એનામાં છે નહીં, એની પાત્રતા નથી. પછી આપણે માનીને શું કરવાનું, એમાં આપણું કલ્યાણ નથી. એવી નિર્ગ્રંથ દશાના લક્ષણો કેવા એની વાત કરી કે અમારે જોઈ છે કેવું નિર્ગ્રંથ પદ, કે જે પદ ઉપર મહત્પુરુષો ચાલ્યા છે એવું પદ, એ પદની ઝંખના છે. અને એના લક્ષણ કેવા, તો કે છે કે બધા જ સર્વભાવમાં ઉદાસીનતા, સંયમ હેતુ દેહનું ધારણ કરવું, અસંગપણું થવું છે, દેહથી પણ છૂટવું છે, દેહ પણ મૂર્છા જોઈ નહીં અને અન્ય કોઈ કારણે જગતનો કોઈ પદાર્થ ખપે નહીં, આવી પ્રકારની એ નિર્ગ્રંથ દશાના લક્ષણ છે. આવી નિર્ગ્રંથ દશા કયો જીવ ધારણ કરી શકે, તો જેને સમ્યક દર્શનનું સ્વરૂપ થયું છે પ્રાપ્ત, જેને આ જડ અને ચૈતન્ય, જેને દેહ અને આત્મા આ સ્પષ્ટ ભિન્નપણે ભાસે છે, આવા એ ચારિત્રપણાના, ચારિત્રમોહના નાશનો પુરુષાર્થની અંદર આગળ વધે છે. નિર્ગ્રંથ પદ એ ચારિત્રમોહના નાશના પુરુષાર્થનો માર્ગ છે, એને નિર્ગ્રંથ પદ કહેવામાં આવે છે. એવા શુદ્ધ સ્વરૂપનું ધ્યાન વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન, જો જ્ઞાન થયા પછી, સમ્યક દર્શન થયા પછી આવી સ્થિતિ અમારી પ્રાપ્ત થાય, હવે એનું લક્ષણ આજના સ્વાધ્યાયની અંદર આવા નિર્ગ્રંથના લક્ષણો કીધા પછી પરમ કૃપાળુ દેવ આ નિર્ગ્રંથનું ભાવ ચારિત્ર, આ નિર્ગ્રંથનું સંયમ કેવા પ્રકારનો હોય છે એ સમજાવે છે. આગળ કહે છે, આ બધું પોતાના અનુભવમાં આવેલી વાત લખે છે. હો, આ પુરુષ સમ્યક દર્શન પામીને હવે એને પૂર્ણપદ પ્રાપ્ત કરવું છે, આ જ દેહમાં, આ જ જન્મમાં, બીજો જન્મ જોઈતો નથી. લખ્યું છે પત્રની અંદર કે હવે આત્મભાવે કરીને બીજો ભાવ કરવો નથી, જેને જોઈતો જ નથી. એને લખ્યું છે કે બહુ એવું આ કાળમાં અમારું જન્મ થવો એ પણ એક આશ્ચર્ય છે, જે કે કોઈ કાળે જન્મની અમે કોઈ આશા રાખી નથી. સર્વકાળે જન્મવાની ઈચ્છાને તેણે રૂંધી છે. જેને જન્મ જોઈતો નથી એવા પુરુષની આ વાત છે. એ પોતાના અનુભવના આધાર ઉપર કહે છે કે આ નિર્ગ્રંથ દશામાં કેવી રીતે જીવ પોતાના વાતથી જગતના મુમુક્ષુઓને વિતરાગનો માર્ગ, અખંડિત માર્ગ, સનાતન માર્ગ આ અપૂર્વ અવસરના પદમાં આપ્યો છે.
આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો ઘોર પરિસહ કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની સમ્યક દ્રષ્ટિ છે તો એ મન વચન કાયાના યોગ છે કે નહીં? દેહ તો છે ને, હવે શું ફરક પડે? સમ્યક દર્શન થયું અને સમ્યક દર્શન નહોતું તો દેહમાં શું માથે સિંગડા ઉગે શું થાય? લક્ષણ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મન વચન અને કાયાના યોગ, એનું જે સંસારમાં પ્રવર્તન હતું અત્યાર સુધી અમાપ હતું, અનિર્બંધ હતું, સ્વચ્છંદપણે હતું, હવે જેને સંસારના સ્વરૂપને જાણ્યું છે એ પોતામાં સમાવવાનો પ્રયત્ન કરે છે. એટલે પહેલું લક્ષણ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મન વચન કાયાના યોગ, એની આત્મસ્થિરતા પ્રાપ્ત થાય, એ સંક્ષિપ્ત થાય, એ યોગની પ્રવર્તના સંક્ષિપ્ત થાય. પૂજ્ય કાંજી સ્વામીએ આ સ્થિતિને સરસ વર્ણવી છે. આત્મસિદ્ધિ પરના પ્રવચનો અને અપૂર્વ અવસરના પ્રવચનો એમના થયા છે. ખૂબ આ ભાવ મૂક્યો છે. એમણે કહ્યું છે કે સહજ સ્વાભાવિક આત્મજ્ઞાનમાં ટકવું તે આ સ્થિરતા છે. આત્મસ્થિરતા એટલે મન વચન કાયાના આલંબન રહિત સ્વરૂપ મુખ્યપણે વર્તે, તેમાં ખંડ ન પડે એવી સ્થિરતા. મન વચન કાયા, આ મન ક્યારેક વચન સાથે જોડાઈ જાય, ક્યારેક કાયા સાથે જોડાઈ જાય, ક્યાંય સ્થિર નથી. સમયે સમયે આપણું મન આપણે જોયું તો ક્યારેક આપણે જે કામ કરતા હોય ને એમાં જોડાયું હોય, અને ક્યારેક કામ કરતા હોય એમાંથી નીકળી અને કોઈક બીજા વિચારમાં જોડાયું હોય, અને એમાંથી નીકળી અને ક્યારેક કોક સાથે બોલવામાં જોડાયું, પછી કામ ચાલતું હોય, દેહની ક્રિયા ચાલુ હોય, અને દેહની ક્રિયામાં મન જોડાયું હોય ત્યારે પેલી વિચારની ક્રિયા મનની ચાલુ હોય, અને ઘણી વાર એ બે ક્રિયા ચાલુ હોય ત્યારે બોલવાનું જુદું જ હોય, મનમાં વિચાર તો જુદું હોય બોલતો જુદું હોય. આ આપણે આપણા જયારે કોક ભાવનો અનુભવ કરીએ ને, આપણે આત્મનિરીક્ષણ કરતા નથી એટલા બધી ગરબડ થાય છે, જ્ઞાનીની વાત સમજાતી નથી. પણ આપણે કોક સાથે બોલતા હોય ત્યારે આપણે મનમાં બીજા વિચાર હોય એનો અનુભવ કર્યો છે કે જે બોલતા હોય એમાં આપણે જોડાયેલા ન હોય? કોકના ઘરે ખરખરે જાય ને ત્યારે આવું જ થાય, અરે ભાઈ આનું આમ છે તેમ છે, મનમાં આમ તો હારો નાલાયક મરી ગયો, સારું થયું જાણ ગઈ, અરે અરે એ તો કેવો મહાન આત્મા, અરે એના કૈરા કેવા આમ તેમ. બોલવાનું જુદું અને મન જુદું છે, નથી વિચારના યોગમાં, વાણીના યોગમાં મન જોડાયેલું નથી. કામ કરતા હોઈએ અને મન જોડાયું ન હોય, મન જુદું ચાલે છે, દેહની ક્રિયા જુદી ચાલે છે, વાણીની ક્રિયા જુદી થાય છે, ક્યારે એકરૂપતા નથી, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા ભાગતું જ હોય છે. આપણે માની છે કે બધું હું એક જ છું, તું એક નથી, તારામાં ત્રણ પ્રકૃતિ ત્રણેય જુદી હાલે છે, ક્યાં ખબર છે? ક્યારે અભ્યાસ નથી કર્યો ને, અરે જાત ઉપર જોવાનો ટાઈમ નથી અમને, અમે જગતને જોવામાંથી નવરા પડીએ તો અમારી જાતને જોઈએ ને કે આનું કઈ ઠેકાણું છે? આ બોલે કાંઈ, કરે કાંઈ, વિચારે કાંઈ. He speaks what he does not mean, and what he means, he never speaks. આવી તો છેતરપિંડી, આવું તો માયાચાર, આવો તો દંભ, જીવનમાં ક્યારેય ડંભરી મીટાવવા પ્રયત્ન નથી કર્યો. આત્માનું જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે જ્ઞાનીને પ્રયત્ન શું હોય છે કે ત્રણેય પ્રકારની ક્રિયાઓ જે બહાર ચાલે છે ને મન વચન કાયાના યોગને આત્મા સાથે જોડી દે. યોગનો અર્થ શું? યોગ એટલે આત્મા અને મન વચન કાયાના યોગનું જોડાણ, ક્રિયાઓનું જોડાણ, એને યોગ કહેવાય. મોક્ષેણ યોજનાત સહયોગ. યશોવિજયજી મહારાજ અને હરિભદ્ર સૂરી આચાર્ય યોગ શાસ્ત્ર સમુચયની અંદર પ્રારંભમાં યોગની વ્યાખ્યા કરે છે કે જૈન દ્રષ્ટિએ યોગ એટલે શું? આ તો પલોઠો ચડાવીને બેસી ગયો ને બસ, હવે હું હમણાં યોગમાં છું ને, હમણાં હું ધ્યાનમાં છું ને, હમણાં આ ક્લાસમાં જાઉં છું ને, હમણાં તે ક્લાસમાં જાઉં છું. ભાઈ, તને હજી પ્રાથમિક વસ્તુ તો તારા જ્ઞાની પુરુષોએ શું કીધી છે એ તો સમજ, કે ત્રણેયની એકરૂપતા સાધવા માટે પ્રયત્ન કરવાનો છે, પણ પેલા ભિન્ન છે એનું ભાન નથી તો એ એકરૂપતા સાધે કેવી રીતે? યોગ એટલે આત્મા અને ક્રિયાનું જોડાણ. આત્માના અનુસંધાન સાથેની મન વચન કાયાની ક્રિયાને મનોયોગ, વચનયોગ અને કાયયોગ કહે છે. કર્મ ઉદયમાં આવે, શુભાશુભ ઉદયમાં આવે અને નિમિત્તની સાથે આ ભરી જાય, કેમ કે આ તો કર્મનું સ્વરૂપ છે, દેહ છે એ કર્મનું સ્વરૂપ છે, અને પૂર્વે કરેલા કર્મો એની કાળ સ્થિતિ પરિપાક થઈ ઉદયમાં આવે, અને ઉદયમાં આવે એટલે નિમિત્ત અને સંજોગોની રચના થાય, એની અંદર ફરીથી આ તો ભળી જાય, ઉદયાધીન વર્તના થઈ જાય. પણ જ્ઞાનીને હવે આત્મ સ્વરૂપની જાગૃતિ હોવાને કારણે હું આ સર્વથી ભિન્ન છું, શરીરના મન વચન યોગ અને બહારના જે કાંઈ નિમિત્તના સંજોગો છે તેનાથી હું ભિન્ન છું, તદાકાર થવાની જે વાત હતી તે હવે મંદપણાને પામે છે. એ તન્મય થતો નથી, અને તન્મય થતો નથી એટલે ઉપયોગની જાગૃતિ વર્તે છે, ત્યારે સમ્યક દર્શન થાય, ભેદ જ્ઞાન થાય, એટલે ઉપયોગની જાગૃતિ વધતી જાય, અને જેમ ઉપયોગની જાગૃતિ વધતી જાય તેમ મન વચન કાયાની પ્રવર્તના સંક્ષિપ્ત થતી જાય. એને કહે છે કે આત્મ સ્થિરતા આત્મા સાથે જોડાય. આત્માના ઉપયોગની જાગૃતિના કારણે આ મન વચન કાયાની પ્રવૃત્તિ સંક્ષિપ્ત થતી જાય. મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો, અને ક્યાં સુધી ચાલશે આ પ્રવૃત્તિ? આખરે તો શરીર છે ત્યાં સુધી. જો દેહ નહીં હોય તો મન વચન કાયા ક્યાં હતા? પછી તો કેવળ આત્મા છે. પણ જ્યાં સુધી આ જીવ દેહધારી છે ત્યાં સુધી એનું પ્રવર્તન છે, અને એનું મન વચન કાયાના યોગ છે, તો એ યોગને જન્માવે, જોડાવે ક્રિયામાં એવા નિમિત્તો પણ છે, તો જ આપણું આયુષ્ય છે. આયુષ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી આવી નિમિત્તની રચના ઉભી જ છે. આ તો પુરુષાર્થી એની સાથે છેડો ફાડવાનો છે, બાકી છે જ. કોઈને અનંત જન્મ કરવા હોય તો સ્ટોક પૂરો છે કર્મનો, કાંઈ ઓછો છે? કોઈ કે ના ના, કર્મ સ્ટોક નથી ને, હજી મારે જન્મવું છે, થયો હજી આપણે આઈદરા અધૂરા રહી જશે રે, તો મારી તો હજી ઘણી અભિલાષા છે. તો સ્ટોક કર્મનો નથી એમ, અનંતાનું બંધી બાંધીને બેઠો છું, પણ છોડવા છે એને માટે. શિષ્ય પ્રશ્ન કરે છે ને, કર્મ કાળ અનંતના સાથી છેદ્યા જાય. જ્ઞાની કહે છે, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. અરે ભલે ને તે કોટી વર્ષના કર્મો બાંધ્યા હોય, ચિંતા શું કામ કરેશ? એકવાર આત્માના ઉપયોગની જાગૃતિ આવી, મન વચન કાયાના યોગ નિર્મિત થયેલા શુભાશુભ કર્મના ઉદયમાં તદાકાર ન થાય અને ન જોડાય અને પોતાની જાતને સંક્ષિપ્ત કરી લે, કર્મથી છૂટી જઈશ. અંધકાર ગમે તેટલો જૂનો હોય પણ એકવાર પ્રકાશની ચિનગારી થઈ, એકવાર જ્યોત જાગી, અંધકાર ગમે એટલો જૂનો હોય, ગમે એટલો ઓલ્ડ, એને ટાઈમ સાથે સંબંધ નથી, કાળ સાથે સંબંધ નથી. અંધકારી અંધકાર છે, પ્રકાશી પ્રકાશ. પ્રકાશ એક ક્ષણનો છે અને અંધકાર કોટી વર્ષનો છે, પણ એક ક્ષણનો પ્રકાશ કોટી વર્ષના અંધકારને દૂર કરે, કારણ કે પ્રકાશના અસ્તિત્વ સામે અંધકાર ટકી શકે એવી કોઈ વ્યવસ્થા નથી. એમ આ જીવ કર્મો બાંધીને આવ્યો છે, ધારે તો હજી અનંત પરિભ્રમણ કરી શકે એટલા કર્મોની તાકાત, એનો સંચય આપણા આત્મપ્રદેશ સાથે અત્યારે છે. આ કર્મ આપણે ક્યાંય સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકીને આવ્યા છે? અહીંયા મનુષ્ય તરીકે આવ્યા અને 5-25 વર્ષ રહેવું છે એટલા જ કર્મ લઈ જાય, જાજુ ક્યાં લઈ જવું? ના ભાઈ ના, એવી સ્થિતિ નથી હો, તારા કર્મ હંમેશા હર પડે પોતાની સાથે જ છે. પોતા જો હું આત્મા છું તો એની સાથે પૂર્વે અનંતના પરિભ્રમણમાં કરેલા કર્મોનો જથ્થો કઈ જગ્યાએ છે? કઈ મુક કોઈને હોપીને આવ્યા છે? અને કોઈ રાખે, કોઈને આપી શકાય? કોઈ રાખે નહીં, આ પાપ કોઈ રાખે? મારે નથી હોતો, તું તારું ભેગું લઈ જા. પરભવમાં પરિણામ મળશે પુણ્યના અને પાપના. ઓલા સિકંદરના ફરમાનમાં કહે છે કે આ લાવ લશ્કર, આ સમ્રાટપણું આ કાંઈ સાથે આવતું નથી. વૈદ હકીમ તો કે સાથે આવશે, શુભાશુભ કર્મ સાથે આવશે. ઈ તો ત્યાં ગમે ત્યાં જઈશ તારી સાથે ભેળા ને ભેળા. આ જીવ એને તો જેમ ઓલા કોકે ગાંઠે બાંધ્યું હોય ને કંઈક, ગરથ ગાંઠે વિદ્યા સાથે, એમ આપણો માલ મળી દો ભેગો જ રાખવો. ઈ કે સામાનમાં બસ ઉપર થેલી મુકાય, અંદર 25 તોલાનો દાગીનો હોય તો ઉપર થેલી મૂકે, ન મૂકે, ક્યાં રાખે? બગલમાં, ખોડામાં, આમ પકડી રાખે, અહીંયા બાંધે, આમ કરે. ઓલો કે મૂકી દો ને, બેસવામાં અડચણ ના. એ મારે યાર ભલે મને ફાવશે બધું. શું કામ ફાવશે? અંદર માલ ભરેલો છે, એ માલ સાથે મોહબત છે. પણ અહીંયા તો ઈચ્છીશ નહીં તો આ શુભાશુભ કર્મ ક્યાં હશે? ભેગા ને ભેગા, ક્યાંય છોડશે નહીં. અહીંથી છૂટો હાઈશ છૂટા છૂટા કે પાછા બંધાણા, પાછા બંધાણા. જ્ઞાની કહે છે કે ઉપયોગની જાગૃતિના કારણે ઉદયાધીન આવી યોગ પ્રવૃત્તિ જ્ઞાનીને ઘણી સંક્ષેપપણે વર્તે છે. નિવૃત્તિ, અસંગતા, સર્વભાવથી ઔદાસીન્યપણું, આ બધું આ નિર્ગ્રંથ દશાના લક્ષણો. એમાં લક્ષણો કેવી રીતે પ્રાપ્ત થાય અને એનું રહસ્ય શ્રીમદ રાજચંદ્રજી બતાવે છે. આ ક્યાંય ક્યાંયથી આપણને પ્રાપ્ત ન થાય એવી એવી વાતો અહીંયા અપૂર્વ અવસરના પદમાં લખી છે કે મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ તારી સંક્ષેપ થાય છે. કારણ કે જ્ઞાન થયું છે એ સમ્યક દ્રષ્ટિ આત્માને ઉપયોગની જાગૃતિના કારણે એની આ ક્રિયાઓ સંક્ષેપપણાને ભજે છે. આ એવી સંક્ષેપ થાય કે બહારની રચના ગમે તેવી હોય, કેવળ જ્ઞાન થતા સુધી આત્મસ્થિરતાનું સાતત્ય જળવાતું નથી. તો પણ જ્યાં સુધી દેહની વિદ્યમાનતા છે ત્યાં સુધી ઘોર પરિસને ઉપસર્ગ અને એના ભય છતાં તે સ્થિરતાનો અંત ન આવે તે માટે જ્ઞાની આત્મજાગૃતિનો સતત અને સખત પુરુષાર્થ કરે છે. આત્મસ્થિરતાનો આ પુરુષાર્થ એ જ સત્ય પુરુષાર્થ, એ જ મોક્ષ પુરુષાર્થ. અહીંયા શ્રીમદ રાજચંદ્રદેવ મન વચન કાયાના યોગ જો છે અને આ જો કાયા છૂટી જશે તો આ કર્મો ક્યાં જશે? એટલે કર્મો ઉતાવળે ઉતાવળે આવે છે. એક પત્રમાં લખ્યું છે કે બળવાનપણે કર્મો વેડવાનું શરૂ કરે એટલે શું થાય? આ ભાવના, ઓલા ભાવના, ઓલા ભાવના જેટલા હોય એટલા, કેમ કે કર્મ ભોગવ્યા સિવાય નિવૃત્ત થતા નથી. એટલે કર્મો ઉતાવળે ઉતાવળે નિવૃત્ત થવા માટે દોડતા આવે છે. તે સમયે અહીંયા આ જ્ઞાની અપેક્ષા કરે છે કે અમારા આત્મસ્થિરતા ઉપયોગની જાગૃતિ એવી હોય કે જેથી અમારા મન વચન કાયાના યોગની સ્થિરતા હોય. એ સ્થિરતા કેવી સ્થિરતા અમારે જોઈએ છે? કેવો પુરુષાર્થ જોઈએ છે નિર્ગ્રંથ દશામાં? તો કે છે, ઘોર પરિસહ કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. માર્ગમાં હવે આને સંસાર તો છોડ્યો છે, સમ્યક દ્રષ્ટિ જીવ નિર્ગ્રંથ પદની ભાવનામાં જાય છે અને નિર્ગ્રંથનું ભાવચરિત્ર બતાવે છે. નિર્ગ્રંથના ભાવચરિત્રમાં કહે છે, અમારી આત્મસ્થિરતામાં ઘોર પરિસહ, કેવો શબ્દ મૂક્યો? ઘોર. એક એક શબ્દ મૂકીને શ્રીમદ રાજચંદ્રજીએ આખી કલ્પના મૂકી દીધી છે. કેવા પરિસહ? ભગવાન મહાવીરને કેવા પરિસહ થયા? સંગમ દેવનો પરિસહ, ચંડ કૌશિકનો ઉપસર્ગ, ઉપસર્ગ ઘોર પરિસહનો ઉપસર્ગ, ઉપસર્ગો કેવા થયા અને પરિસહ કેવા થયા? અનાજ ન મળે, મુનિ વોરવા નીકળે, ગોચરીનો યોગ ન થાય, પાણીનો યોગ ન થાય, શીત પરિસહ, ઉષ્ણ પરિસહ, તૃષા પરિસહ, દંશક પરિસહ, ગ્રીષ્મ પરિસહ, કેટલી પ્રકારના પરિસહ, ઘોર પરિસહ થાય. અને એવા એવા ક્ષેત્રમાં જાય મુનિ કે જ્યાં ખરેખર પોતાના આત્મચારિત્રનું બડાબળનું પારખું થાય, કસોટી થાય, એટલે પોતાના જાણીતા ક્ષેત્રમાં ન વિચરે. ક્યાં વિચરે? જ્યાં કોઈ પોતાને ઓળખતું ન હોય, જ્યાં કોઈને આ દશાનો ખ્યાલ ન હોય. ભગવાન મહાવીર વિચરણ કરતા કરતા સાધના કાળમાં લાઠ પ્રદેશમાં ગયા, અનાર્ય ક્ષેત્રમાં ગયા. કૂતરાઓ દોડાવે પાછળ, બચકા ભરે, કોઈ ખાવાનું તો આપે નહીં, અને માર મારે, ચોર સમજીને એના ઉપર અનેક પ્રકારના અત્યાચાર કરે. આવા ઘોર પરિસર જંગલમાં શું હોય? કોણ આપણી વ્યવસ્થા કરે? આવા ઘોર પરિસર પ્રાપ્ત થાય અને ઉપસર્ગ થાય. કેવા ઉપસર્ગ? ગજસુકુમારને ઉપસર્ગ થયો, મેતારજ મુનિને ઉપસર્ગ થયો, સુકોસલ મુનિને ઉપસર્ગ થયા. અનેક પ્રકારની આવી મહત્પુરૂષોના ચરિત્રો વાંચો તો એ ચરિત્રમાં પરિસર અને ઉપસર્ગ સિવાય છે શું? એ આત્માની મહત્તાના ગાણ ગાય છે, પણ એ આત્માની મહત્તાની કસોટી તો ખરી કે નહીં? અને ભગવાન મહાવીર જેવાએ તો નવો માર્ગ બતાવ્યો કે ક્યારેક આત્મશક્તિનું પારખું કરવું હોય તો અભિગ્રહ લેવો. ભગવાને અભિગ્રહ લીધો. પાંચ પાંચ મહિના અને 25 દિવસના ઉપવાસ છે, અને અભિગ્રહને ધારણ કરીને આ મુનિ ચાલ્યા જાય છે. નિર્ગ્રંથ મહાવીર નિર્ગ્રંથ અવસ્થામાં છે. જો દેહ ટકવાનો હશે તો આહાર મળી રહેશે, આ સિદ્ધાંત. જો દેહ ટકવાનો હશે તો આહાર મળી રહેશે, અને જો દેહ ટકવાનો નહીં હોય તો ભૈરે ભાણે પણ મરી જઈશો. રિસેપ્શનની ડીશ ઝાપટતો હોઈશ ને, એ કોળીઓ હાથમાં રહી ગયો હશે, અને તોય મરી જઈશ. એટલે ખાધા વિના હું મરી જાઉં છું, આવું કોઈ દી અહીંયા બોલવું નહીં. દેહ ટકવાનો હશે તો આહાર મળી રહેશે. જ્ઞાનીઓ પોતાના દેહના કર્મો કેટલા બાકી છે એની કસોટી કરવા અભિગ્રહ લે છે કે આજે તો આવી આવી પ્રકારની ઘટના બને તો જ આહાર પાણી વાપરવા, નહીં તો ન વાપરવા. એમાં 5 માસ ને 25 દિવસ જાય, કારણ કે અભિગ્રહ કેવો? કોઈ રાજકુમારી હોય ને માથે મુંડો કરાવ્યો હોય ને પગમાં બેડી નાખી હોય ને આંખમાં આંસુની ધારા હોય ને અડદના બાકુડા રાખ્યા હોય ને 3 દિવસ ભૂખી હોય, તો આવી કઈ નવરી હતી આપણા હારું કે આપણને જમાડવા કોક આવું કરે? અભિગ્રહને ધારણ કરે છે. અરે જ્ઞાનીઓને ધીર પુરુષોની કસોટીનો એનો માપદંડ તો જુઓ. અભિગ્રહ આ જૈન દર્શન સિવાય ક્યાંય અભિગ્રહ શબ્દ નહીં મળે. બાકી તો હઠયોગ છે, ત્રાગુ કરે ઓલો ચારણ, મરી જાય જામ દઈ દઈશ, લાવ મને આટલા પૈસા દે. અને આજે અભિગ્રહના નામે ત્રાગુ કરનારા ઘણા છે, એની વાત આપણે પછી નથી કરવી. અભિગ્રહ તો કેવો છે? મનનો કેવો સંકલ્પ? સંથારો, સંલેખના અભિગ્રહ, જૈન ધર્મના એક એક તત્વનો વિચાર તો કરો. જિંદગી ઓછી પડે આપણી. આ આત્મસ્થિરતા માટે થઈને આ પુરુષોએ પરિસહ અને ઉપસર્ગની સામે સ્થિર રાખવા આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. આવામાં પણ અમારી સ્થિરતાનો અંત ના આવે, કાનમાં કાષ્ટ સલાકા જાય, છતાં મહાવીર ચડે નહીં, ચલાયમાન ન થાય. ધીર ગંભીર અડોલ મહાવીર ઉભા છે, કારણ આત્માના ઉપયોગની જાગૃતિ એટલી બધી પ્રવર્તે છે કે મન વચન કાયાના યોગોનું ત્યાં પ્રવર્તન સંક્ષિપ્ત છે. આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. આવી ભાવના ભાવે છે કે અમારી સ્થિરતા પરિસહ આવે કે ઉપસર્ગ આવે તો પણ અમારી સ્થિરતા ચલાયમાન ન થાય. કાવસદ પેલા આપણે બોલીએ ખરા, અનથ ઉસસીણમ ખાસીણમ ચેણમ જંબાયણમ ઉડુવેણમ ભાવ નિસીણમ, પછી બધું બોલીએ આમ થાય તેમ થાય, પણ કાવસક મામા મામ કર્યા કરે શું બોલ? કારણ કે સૂત્રો કોઈ દી સમજ્યા નથી, અર્થ જાણ્યા નથી, કોઈ દી સમજવાનો પ્રચાર કંઈક ક્રિયા કરી નથી, કોઈએ સમજાવ્યા નથી. ખાવ ને એમ છે, ક્રિયા કરો બસ, મળો બોલી જાઓ, આટલા કરો, આટલા કાવસક કરી નાખો, આટલું આમ કરી નાખો, શું બોલી છે એનું ભાન નથી. એટલે ક્રિયા કેવી થાય છે? આત્માનો ઉપયોગ ત્યાં નથી, આત્માનો ઉપયોગ નથી, એટલે 25 પ્રકારના દોષ કરે. પછી પાસે બોલે, મારા કૌશલમાં કઈ દોષ થયો તો હે ભગવાન ક્ષમા કરજે, પણ તને દોષ કર્યો છે એનું જ ભાન નથી. તું દોષ કયા કયા ન કરવા એની જાગૃતિ નથી, અને કૌશક કરવા બેસી ગયો, અને બેઠા પછી ગમે તે પ્રકારનું કર્યું. મન ક્યાંય, વચન ક્યાંય, વાણી ક્યાંય, શરીર ક્યાંય, અને નાની એવી માખી બસ છે. આપણને બીજો જાજા પરિસરની ઉપસર્ગની જરૂર નથી. આપણા ઉપસર્ગ માટે વીજળી કાપ પણ બસ છે. એક લાઈટ જાય જો હમણાં. વાત તો બહુ સરસ અપૂર્વ અવસરની ચાલતી હતી હો, પણ આ ઓલો પંખા બંધ થઈ ગયા ને એટલે મન આખું એમાં ને એમાં એ ચાલતું હતું. પણ અહીંયા પરિસર ઉપસર્ગની વાત ચાલતી હતી અને અહીંયા એક પંખો બંધ થયો કે એને અકળાઈ ગયો. બહુ ફેર પડે છે, કારણ કે ઉપયોગ નથી, સમજણ નથી, જાગૃતિ નથી, લક્ષ્ય નથી. શું કરવું છે? નિર્ગ્રંથ દશાની અંદર આત્મા ઉપયોગની સ્થિરતા. હું અત્યારે આત્માના કલ્યાણ માટે બેઠો છું, માટે આત્મ સંબંધી વાતમાં મારે મારા મન વચન કાયાના યોગને પરોવવા જોઈએ, શરીરની સુખાકારીમાં સવલતમાં નહીં. માટે જે થતું હોય તો થયા કરશે. સ્થિરતા, આવી સ્થિરતા જ્ઞાની કે છે ઘોર પરિષદ. ઉપસર્ગ ભયે કરી, શબ્દ શું મૂક્યો છે? ભય. પ્રત્યક્ષ વસ્તુ કરતા વસ્તુનો ભય એ માણસને વધારે મૂંઝવે છે. જ્ઞાની કહે છે કંઈ પણ કામ કરવા જાય, આજે ઉપવાસ કરને તો ઉપવાસની અંદર આવનારી આપત્તિ કરતા આપત્તિનો ભય એને રોકે છે. માથું દુખશે તો બોલો લ્યો અહીંથી શરૂઆત કરી, મારાથી નો થાય, મને ફલાણું ન હાલ્યો, સામાયિક એક કલાક આપણાથી બેસાય નહીં. આપણે જાણી મોટો લાટ સાહેબ, આપણાથી બેસાય નહીં. એમ નથી કેતો કે આત્માને આરાધના કરવી શરીરને થવું હોય થાય, એની શું ચિંતા નથી. ભય છે, કેટલો ભય છે? શરીરની સુખાકારીનો, સવલતનો, કમ્ફર્ટ અને કન્વીનિયન્સ, એક એક બાબતની અંદર ભયથી આપણે કેટલું કામ કરતા નથી, કેટલી આરાધનાઓ ચૂકી જઈએ છીએ માત્ર ભયથી. એટલે કૃપાળુદેવ અહીંયા શબ્દ ભય મૂક્યો છે. ઘોર પરિષદ કે ઉપસર્ગ ભયે કરી. અહીંયા કોઈ વાઘ સિંહ દીપડા આવવાના નથી કે આપણને મારી ખાય. અહીંયા કોઈ પણ પ્રકારનો ક્ષુધા પરિષદ, તૃષા પરિષદ નથી. ઘરેથી પાકું ચોવીયાર નૌકારસી કરીને બેઠા છે, દોઢ કપ બે કપ ચાના તટડાવી દીધા છે. એટલે એ હવે પરિષદનો કઈ ભય નથી, ઉપસર્ગો કઈ નથી, અહીંયા કોઈ મારી નાખવાનું નથી. છતાં પણ ભયના કારણે આ જીવ આરાધના કરતો નથી. અને આરાધના ન કરવાનું કારણ એનામાં શક્તિ નથી એવું નહીં, એની ઈચ્છા નથી એવું નહીં, પણ ભયનું પ્રમાણ વધારે છે. ઈચ્છા કરતા ભયનું પ્રમાણ વધારે છે કે હું આમ કરીશ અને પછી આ ધંધે જાય ને મારે તો વહેલું મોડું થાય ને હાંજે પછી ચોવીયારમાં પહોંચું ન પહોંચું એના કારણે હાલને 10 વાર ખાવાનું શરૂ કરું. આની તો જીવો, આ જીવની વૃત્તિની નિકૃષ્ટતાનું ક્યારે માપ કાઢ્યું છે આપણે? અને આ જ્ઞાનીઓ જયારે કહે સંયમ ના હેતુ થી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એક એક ગાથામાં ઝંખના તો જુઓ. આવી આત્મસ્થિરતા ખંડિત ન થાય આવો અવસર ક્યારે આવશે? પરિસર કે ઉપયોગના ભયથી પણ અમારી આત્મસ્થિરતા ખંડિત ન થાય, અમારી ઉપયોગની જાગૃતિ નબળી ન પડે, અમારી સમજણ મંદ ન થાય, અમારો પુરુષાર્થ હળવો ન થાય, આવો અપૂર્વ અવસર અમને ક્યારે આવશે? અમે તો સંસારની વચ્ચે છીએ, કર્મથી ઘેરાયેલા છીએ, સંગ અને પ્રસંગના ઘેરાવામાં છીએ, છતાં પણ ઝંખના આ છે. તો પ્રભુ અમારા મન વચન કાયાના યોગને શું કરવું? દેહને પાડી દેવાથી દેહથી છૂટી શકાતું નથી હો. આત્મહત્યા એ આત્મકલ્યાણનો માર્ગ નથી. જ્ઞાનીઓએ આ વાતને એટલી સરસ રીતે બતાવી છે, એટલે જ કહે છે કે સંયમના હેતુથી યોગ પ્રવર્તન. અમારા યોગ તો છે મન વચન કાયાના યોગ, એનું પ્રવર્તન પણ છે. જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી એનું પ્રવર્તન પણ છે. પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, જળ પદાર્થ પણ અર્થક્રિયા સંપન્ન છે, એનું પ્રવર્તન છે. તો આ પ્રવર્તન કેવું હોવું જોઈએ અમારું? હવે ઝંખના કે પ્રભુ અમારે જ્યાં સુધી આ દેહથી મુક્ત ન થવાય અને જ્યાં સુધી મન વચન કાયાના યોગ અમારા વિદ્યમાન છે ત્યાં સુધી એનું પ્રવર્તના કેવી રહેવી જોઈએ. સંયમના હેતુથી યોગ પ્રવર્તના, આ મુનિના ભાવચરિત્રની વાત ચાલે છે કે કેવા ભાવની અંદર મુનિ પોતાના ચારિત્રને ટકાવવા માટે પ્રયત્ન કરે છે. તો કે છે, સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન. હવે અમારું જીવન સ્વરૂપના લક્ષથી અને જીનેશ્વરની આજ્ઞાના આધીનપણાથી. આજ્ઞા આણાએ ધમ્મો, આણાએ તબો. અમારો લક્ષ સ્વરૂપનો પૂર્ણ પદની પ્રાપ્તિ કરવી છે અને એ માટે હવે અમે અમારી જે કંઈ ડાપણ છે લગાવવું નથી. અમારા ડાપણથી સ્વચ્છંદે તો જીવ અનાદિકાળથી રખડ્યો, માટે એક નિશ્ચય કર્યો કે મારી સમજણ કામ આવે એમ નથી. આજ સુધી જગતના અભિપ્રાયથી બોધ પામ્યો છું, મારો બોધ મારા પરિભ્રમણનું કારણ છે, મારો બોધ મારું ડાપણ મારી ચતુરાઈ મારી ચાલાકી સંસારવર્ધક થઈ છે, મારે સંસાર નાશક સ્થિતિ જોઈએ છે. માટે જ્ઞાનીનો બોધ અને એમાં જ્ઞાનેશ્વર જેમણે આ આઠે કર્મોનો ક્ષય કર્યા છે એવા તીર્થંકર એવા પરમાત્મા કેવડી આ કે છે સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન છું. આવા પુરુષની આજ્ઞા એને આત્માના દર્શનનું જ્ઞાન થયું આત્મસિદ્ધિમાં અને શિષ્યએ શું કહ્યું ગુરુને, આ દેહાદી સંયમના હેતુથી આ દેહાદી આજથી વર્તો પ્રભુ આ. હવે અમારે કંઈ અમારું કરવું કર્યું અમારું કીધું કરવું નથી, અમારે તો જ્ઞાનીઓનું કહેલું કરવું છે. જીન આજ્ઞા સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન. આ બે શબ્દની અંદર કેટલો જબરજસ્ત પરમાર્થ છે. આપણે ક્યારેય માન્યું કે આપણે જીન આજ્ઞાને આધીન છીએ? આઈ એમ સબ્જેક્ટ ટુ ધેટ કમાન્ડ ઓફ સુપ્રીમ સાવલ. બધી વાત ગમે તેટલી હોય એની આજ્ઞા શું કહે છે, એ આજ્ઞા હોય તો મને માન્ય છે, ન હોય તો મને માન્ય નથી. કોઈ દિવસ એની ઓથોરિટી સ્વીકારી? જૈન છીએ, દર્શન પણ કરવા જઈએ છીએ, દેવગુરુના બધું કરીએ છીએ. કોઈ દિવસ મનમાં એવું આવ્યું કે આપણી પાસે અનેક વિકલ્પ આવે અને એની અંદર જીનેશ્વરની આજ્ઞાનો એક વિકલ્પ આ હોય તો મને આ માન્ય છે, આ બાકી બધું નથી જોઈતું, આઈ ડોન્ટ કેર? નથી, નથી થતું. હજુ જોઈએ એવી આત્મસ્થિરતા આવી નથી. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન છું. સંયમ શું? વિવેકપૂર્વક અકશાયી ભાવથી પાંચ મહાવ્રત જે ભગવાને કહ્યા છે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ પાંચ મહાવ્રત આખા જૈન ધર્મના આચાર ધર્મની ઓળખાણ. પાંચ મહાવ્રત સાધુ પૂર્ણતાએ પાલન કરે અને ગૃહસ્થ ગૌણતાએ પાલન કરે, પણ પાંચમાં કોઈને એકેને બાદ કીધો છે? ધર્મ શ્રમણનો હોય કે શ્રાવકનો હોય પણ એક પાંચ મહાવ્રત પાડે, એક પાંચ અણુવ્રત પાડે, સંયમ. આને સંયમ કહેવાય. વિવેકપૂર્વક, ઉપયોગની જાગૃતિપૂર્વક અને અકશાય ભાવથી આ પાંચે વ્રતનું પાલન કરે અને જ્ઞાનીઓએ ધર્મ કહ્યો છે. અને ચાર વ્રત તો પેલા વ્રતના પાલન માટે છે, અહિંસા પરમો ધર્મ, અહિંસાના પાલન માટે થઈને સત્ય છે, અહિંસાના પાલન માટે અચૌર્ય છે, અહિંસાના પાલન માટે બ્રહ્મચર્ય છે, અહિંસાના પાલન માટે અપરિગ્રહ છે. મૂળ વાત અહિંસા છે અને અહિંસા એટલે જગતના કોઈ જીવની હત્યા ન થાય, જીવ દ્રવ્યની મહાનતા છે. ઇટ ઇઝ રેવરન્સ ટુ લાઈફ. જ્યાં ચૈતન્ય છે ત્યાં એની પૂજા છે, ત્યાં એનો આદર છે, ત્યાં એનો સત્કાર છે. એટલે એનો ઘાતની વાત ના આવે, એની આસાતરાની વાત ના આવે, એની વિરાજનાની વાત ના આવે, ચૈતન્યની અવમાનના ન થઈ શકે, ચૈતન્ય છે, જીવ ગમે તે સ્થિતિમાં હોય